हरि भगति काग की पाई।
भगवान शिव भोलानाथ आगर एक श्रोता तरीके भवानी पार्वती जी जिज्ञासा मुकी रहा है कि जे भक्ति परम परम भक्ति जे कोई कोई कज एने साची भक्ति ने प्राप्त करी सके भगवत भक्ति ने एमाय परिपूर्ण भगवान नी भक्ति प्राप्त केवी रीते थाय अने कोण ए परिपूर्ण भक्ति नो अधिकारी कोण ए पार्वती जी ए पोताना मुखे थी पोतानी समझण प्रमाणे कह्युं अने भगवान शिव एने सांभळता रह्या। जिज्ञासा छे, कंईक जाणवानी इच्छा छे, एटले भगवान नी पासे प्रश्न करे छे, प्रभु આવી કોટી કોટી જીવાત્માઓ મનુષ્યમાંથી કોઈક એક જ પરિપૂર્ણ રૂપે સાંગોપાંગ ભક્તિ કોઈક જ પ્રાપ્ત કરી શકે છે, તો આવી ભક્તિ સો હરિ ભગતિ કાગ કિમી પાય। તે કાગ ઋષિએ આ ભગવદ્ ભક્તિ રામ ભક્તિ એમને કેવી રીતે મળી એ મારે જાણવું, એટલો સરસ પ્રશ્ન મૂક્યો, જિજ્ઞાસા એટલી સરસ મૂકી દીધી કે ફરી રામકથા સાંભળવાની મળે। આખી જ રામકથા પહેલેથી નવેસરથી કહેવાની વારો આવશે, એટલે પાર્વતીજીને ભવાનીને કથા સાંભળવામાં સંતોષ નથી જરાય, હજુ પણ આગળ સાંભળવાનું મળે, હજુ કઈક મળે એવી એક વૃત્તિને કારણે આ એક જિજ્ઞાસા ભગવાનની સમક્ષ મૂકી કે પ્રભુ કાગ ઋષિએ કાગડાનું શરીર કેવી રીતે મેળવ્યું, ને કાગડાનું શરીર હતું તો ભગવાનની ભક્તિ એને ક્યાંથી મળી ગઈ। હે વિશ્વનાથ, ભોળાનાથ નું નામ અહીંયા આગળ વિશ્વનાથ તરીકે સંબોધન કર્યું પાર્વતીજીએ ભવાનીએ, એનું કારણ શું? કે માનસની રચના કાશીમાં ગંગા કિનારે, ગંગાજીના સામે કિનારે એની રચના થઈ છે, એટલે તુલસીદાસજીએ પણ ભોળાનાથને અહીંયા કાશીની નગરી અને વિશ્વનો નાથ છે એટલા માટે જ ભવાની પાસે સંબોધન કરાવડાવ્યું છે કે વિશ્વનાથ તો અહીંયા કાશીમાં વસે છે એટલે એમને કેમ બોલાય, તો કાશીમાં સન્મુખ છે, પ્રત્યક્ષ છે ભોળાનાથ, એટલે પાર્વતીજી પાસે બોલાવડાયું વિશ્વનાથ મારા એકલા નાથ નહી, મમનાથ એમ નથી કહ્યું, વિશ્વનાથ મમનાથ પુરારી, બરાબર છે એમ કહી શકત, અને એ પણ ચોપાઈ છે પણ ખરી, પણ અહીંયા આગાડી પાર્વતીજીએ પોતાનો હક પોતાનો સ્વાર્થ છોડી દીધો, સર્વને માટે માનવ જાતને માટે મૂક્યું કે આપ તો વિશ્વના નાથ છો, મારી એકલીના નહીં, હું તો આપને છું જ, પણ છતાંય આ કથા આપ વિશ્વનાથ તરીકે કહી શકો છો, સમગ્ર માનવ જાતના કલ્યાણ માટે આ કથા આપે કહી છે, એટલે મારા એકલાનો અધિકાર નથી આ કથા, સમસ્ત વિશ્વનો જે કઈ મનુષ્ય માત્ર છે, જીવ માત્ર છે, એના માટેની આ કથા આપ અમને કહેવાના છો, એટલા માટે આપ એકલા ભોળાનાથ પણ વિશ્વનાથ મને મોહી કહો, બુઝાઈ મને સમજાવીને કહો, એમને ઉપર છલું ના કહી નાખશો, ઉડા ઉતરજો, એટલે ભગવાન શિવને પણ આખી કથા કહેવી પડી, જે કઈ જે પ્રસંગ બન્યો અને પ્રસંગની પાછળનો જે કોઈ હેતુ લક્ષ્ય હતો એને બધાને લક્ષ્યમાં રાખી ધ્યાનમાં રાખીને ભગવાન શિવે જે જિજ્ઞાસા છે પાર્વતીજીની, એ જિજ્ઞાસાને પૂર્ણ કરવા માટે આગળ આ કથા કહેવાની શરૂઆત કરશે.
કામ પરાયણ જ્ઞાન રત.
પ્રભુ આ કાગ ઋષિ રામ પરાયણ એને સમર્પિત, એના મય થઈ જવું, બીજા કશામાં. માણસ ક્યારેક ક્યારેક કોઈક વ્યવહારમાં, કોઈક વિચારમાં, કોઈક કામમાં એવો એની અંદર આમ ગૂંથાઈ જાય, ગૂંથાઈ જાય, એને કશાની ભૂખની, તરસની, સમયની, થાકની, ઊંઘની કશી જ સમજણ ના પડે, બસ એમાં તન્મય થઈ ગયો હોય, તો એમ આ કાગ ઋષિ રામપરાયણ ભગવાનમાં તન્મય કેવી રીતે થઈ ગયા? જ્ઞાન રથ. અને પાછું કાગડાનું કાગ શરીર અને પાછું જ્ઞાન રથ. કાગડો એટલો બધો ચંચળ હોય, એટલો બધો ચંચળ હોય કે એની સતર્કતા એવી હોય કે કોઈના હાથમાં, કોઈના શિકારમાં જલ્દી ના આવે. હવે એટલી બધી આ પક્ષીનામાં ચંચળતા, એની સામે જ્ઞાનની અંદર તરબોળ, કેટલી સરસ વાત. સુરત એમાં અહીંયા ગાડી જ્ઞાન રથ, નુરત આત્મામાં પોતાના સ્વસ્વરૂપની અંદર જે વિલીન હોય એને નુરત કહેવાય, અને સુરત એટલે ખૂબ સરસ રીતે ક્યાંય પણ મનને કે ઇન્દ્રિયોને બહાર રખડાવ્યા સિવાય પોતે પોતામાં જ ભળી રહે, પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આ, એનું નામ સુરત નુરત. નૂર એટલે આત્માની અંદર અને સુરત એટલે પોતાની બધી જ વૃત્તિઓ, ઇન્દ્રિયો, મન બધાને એકાકાર, એકાગ્ર કરીને એક જગ્યાએ સ્થિર કરી દે, એનું નામ સુરત. મનને ક્યાંય પણ ભટકવા ન દે, સુસ્થિર મન જેને, સુસ્થિર પ્રજ્ઞા થકી વંદુ સંકલ્પો લગા. સુસ્થિર પ્રજ્ઞા એટલે બિલકુલ સ્થિર, યથા દીપો નિવાતસ્થો, જેમ દીવો, દીવાની જ્યોત બરાબર વ્યવસ્થિત એને કાચના પાંજરામાં એ ઉપર ઉપર એનો ચડાવી દીધો હોય અને સહેજ પણ આલે નહીં, એવી જ રીતે મનને પણ એવું સ્થિર કરી દેવાનું. સુરત એમ નું રત, પોતાના જ સ્વરૂપની અંદર જ બેસી રહે શાંતિથી, બહાર ક્યાંય પણ જવાની ઈચ્છા જ ન થાય, મનમાં સંકલ્પ ન જાગે, સહેજ પણ ઈચ્છા ન થાય, એનું નામ છે નું રત. સુરત નુરત ના માં ભેળ જો ઉઠે શબ્દની ધૂન, સુરતી તેમાં તું રાખજે નરતે ના અલંતાય. પોતાના જ સ્વસ્વરૂપની અંદર સ્થિર થજે એમ કહ્યું. તો આવી સ્થિરતા સુરત નુરત જ્ઞાનરત, તો એ જે જ્ઞાનરતની અવસ્થા છે કેવી હશે? તો આગળ કહી ગયું બ્રહ્મ પર, જીવન મુક્ત બ્રહ્મ પર, એ વાત તો કહી દીધી. એટલે કાગ ઋષિ બ્રહ્મરથ જે કહ્યું, જીવન મુક્ત અને બ્રહ્મ પર, એટલે નુરત તો છે જ, અને નુરત એટલે જ જ્ઞાનરથ, પોતાના સ્વસ્વરૂપની અંદર ભળી જવું, એનું નામ નુરત. બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત કરી લેવી, એનું નામ જ્ઞાનરથ. પરિપૂર્ણ પોતાની જાતને સમજે, જગતને સમજે અને પરમ તત્વને પણ સમજી લે, એનું નામ જ્ઞાનરથ. પરમ તત્વને સમજે, આ સંસારને પણ સમજી લે અને પોતાના સ્વસ્વરૂપને પણ ઓળખી લે, એનું નામ જ્ઞાનરથ. તો રામ પરાયણ જ્ઞાનરથ, ગુણોનો ભંડાર. જેમ શસ્ત્રાગાર કહેવામાં આવે એટલે એની અંદર કેટલા બધા હથિયારો, કેટલા બધા શસ્ત્રો હોય અને એનો ભંડાર, એમ ગુણાગાર. જેટલા ગુણ જેવા છો એટલા અંદર થી લઈ લો. ભંડાર, ગુણ નો ભંડાર ભરેલો છે, સદગુણો નો ભંડાર ભરેલો છે આ કાગ ઋષિમાં. આશ્ચર્ય તો થાય જ ને, કાગડાનું શરીર બ્રહ્મ પર, જીવન મુક્ત, રામપરાયણ, જ્ઞાનરત, ગુણાગાર અને પાછું મતિનો ધીર, ધૈર્યાદિ સદગુણયુતમ, શુભ શાંત વૃત્તિ, આ બધું કેવી રીતે આમની પાસે, કાગ ઋષિ પાસે આવ્યું કેવી રીતે? અને આવું આટલું જેનામાં હોય એ જ ભગવદ ભક્તિ પ્રાપ્ત કરી શકે, રામ પરાયણ તે જ થઈ શકે. જે જ્ઞાનરત હોય, ગુણનો ભંડાર હોય અને મતિનો ધીર, કેટલી બધી ધીરતા જોઈએ, કેટલી બધી ધીરજ જોઈએ. ધીરજ પૃથ્વી જેવી જોઈએ, ગંભીરતા સાગર જેવી જોઈએ, ઉડાણ આકાશ જેવી જોઈએ, પ્રજ્ઞા સૂર્ય જેવી હોવી જોઈએ. તો આમ જ્ઞાન રથ કહી દીધું, ગુણાગાર કહ્યું, મતિધીર કહ્યું. કેટલી સૌમ્યતા હશે! અને આપ આટલું બધું કહેવાની પાછળનો લક્ષ્ય હેતુ શું? કે ઉપાસક સાધક પણ પ્રયત્નથી ભગવત કૃપા પ્રાપ્ત કરીને ધીરે ધીરે આટલે ઊંડે સુધી પહોંચી શકે. અને એ પહોંચ, જેમ કાગ ભૂસુંડીને આટલો આટલો આનંદ આવું જીવન પ્રાપ્ત થયું છે, એવું અન્ય ઉપાસકને પણ થાય, મળે, પ્રાપ્ત થાય, એટલા માટે અહીંયા આગળ આટલો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણને માર્ગદર્શન મળે ભવિષ્યમાં, કોઈ પણ સાધક જીવાત્મા હોય એને સાચું માર્ગદર્શન મળે કે કયા રસ્તે જવું, એને સરળતા મળે, એટલા માટે આ જે જે મહાપુરુષો, જે જે ઋષિઓ તપસ્વીઓ થઈ ગયા, દિવ્ય પુરુષો, એની અનુભૂતિઓને ઇતિહાસમાં કંડારવામાં કેમ આવે છે? કે ભવિષ્યની પેઢીને એનું જ્ઞાન મળે, એનું માર્ગદર્શન મળે, એને ઓળખે, સમજે. ભલે સિદ્ધ મહાપુરુષોએ પોતાના જીવનને ક્યાંય પણ પ્રકાશમાં નહીં લાવવા માટે, પ્રચાર નહીં કરવા માટે, ભલે એમણે પોતાનો ઉદ્દેશ બહુ સારો સમજીને આપણા માટે સ્થાપ્યો, પણ હવે જો એ સિદ્ધ મહાપુરુષોને આપણે કોઈ પણ જીવનમાં એને સમજીશું નહીં, એને કંડારીશું નહીં, એને આલેખીશું નહીં, તો ભવિષ્યની પેઢી એને ભૂલી જશે, વિસ્મૃતિ થઈ જશે, તો માર્ગદર્શન ક્યાં મળશે? એને કોણ કહેશે કે આ સિદ્ધ મહાપુરુષો આવા હતા, આવી રીતે રહેતા હતા, એમનું જીવન આવું હતું, એના નિયમો આવા હતા, એ આવી રીતે જીવતા હતા અને આવા નિયમો પાડતા હતા. તો ક્યાંક આલેખિત હશે તો એને ભવિષ્યમાં માર્ગ મળશે, એ અને એ ઉપાસનાના માર્ગે આગળ વધી શકે. એટલા માટે જ તુલસીજી ભવાનીએ ભગવાન શિવ વિશ્વનાથની આગળ કહ્યું, પ્રભુ આ તો રામ પરાયણ, ગુણનો ભંડાર, મતિધીર અને જ્ઞાનરત, આટલી બધી ઊંચી અવસ્થા અને તે સો હરિ ભક્તિ કાગ કિમે પાય. હવે આવી આટલી બધી ઊંચી અવસ્થા છતાં, હે નાથ, હવે મને કહો, વિશ્વનાથ ખરા નાથ, કયું કારણ હશે આ? સાથી આટલી આપણે કહીએ ને, આ પુણ્યાત્મા જીવ અને આટલો બધો દુઃખી શા માટે? એમ થાય કે નથી કોઈ પાપ કર્યા, નથી મેં કોઈને દુઃખી કર્યા, નથી મેં કોઈને ખોટું કર્યું, છતાં સારું મારા જીવનમાં આવું કેમ? કોઈ ખોટા કર્મ નથી કર્યા, આ કઈથી અમારે ભોગવવાનો વારો આવ્યો? એમ ના કહીએ, અને ઘણી વાર બોલી નાખીએ છે, હૃદયમાંથી નીકળી જતું હોય છે. એટલે બાપા ભવાની પણ ભગવાનને કહે છે, આટલી બધી ઊંચી અવસ્થા આ કાગ ઋષિની, અને નાથ કહો કેહી કારણ, કયા કારણથી આટલી સારી સ્થિતિ હોવા છતાં, કયું એવું કારણ હતું, કયું એવું પાપ હશે, કયું એવું કર્મ હશે કે પાય એવું કાગ? આ કાગડાનું શરીર એ તો કે મોઆ કાગડા એમ કહીને મરતો નથી એમ કેટલું કહી નાખે, અને ઘર ગાડી આવે તો ઉડાડવા નહીં થી અપશુકન થશે. હવે એવી જેની સામાજિક અને લૌકિક દ્રષ્ટિની સ્થિતિ છે, પણ એવા કાગ ઋષિને આ શરીર મળ્યું કેમ? આટલું બધું ઊંચી, આટલી બધી ઊંચી અવસ્થા હોય.